એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આમ જુઓ તો ખૂબ વિશાળ અને અરે વાહ રસપ્રદ પણ છે, ચીની સાહિત્ય.
હા, બિલકુલ.
આપણી આજની વાતચીતનો આધાર રહેશે સબીના નાઇટનું પુસ્તક ચાઇનીઝ લિટરેચર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. હું તો હંમેશા કંઈક નવું જાણવા ઉત્સુક હોઉં છું અને આ વિશે સાચે જ જિજ્ઞાસા જગાવે એવું છે.
અને હું અહીં પ્રયાસ કરીશ કે આ વિષયના જે અલગ અલગ પાસા છે તેને આપણે યોગ્ય સંદર્ભમાં મૂકી શકીએ. જુઓ, ચીની સાહિત્યની વાત કરવીને એ એટલા માટે મહત્વનું છે કારણ કે ચીનને ખાલી એની ઇકોનોમી કે રાજકારણથી સમજીએ ને તો એ પૂરતું નથી.
બરાબર.
એની સંસ્કૃતિના હાર્દ સુધી પહોંચવું હોય તો એના સાહિત્યના લગભગ 3000 વર્ષના ઇતિહાસમાં થોડું જોવું પડે. આખરે એ દુનિયાની સૌથી જૂની અને એમ કહી શકાય કે સતત ચાલતી આવેલી સાહિત્યિક પરંપરાઓમાંની એક છે.
હા, અને મને લાગે છે કે આજના સમયમાં જ્યારે બધું આટલું જોડાયેલું છે ત્યારે આપણા આ પડોશી દેશની સંસ્કૃતિની આટલી ઊંડી પરંપરાને સમજવી એ કદાચ વધુ જરૂરી બની ગયું છે. શું શીખવા મળે એમાંથી આપણને?
ઘણો બધું. એમના સમાજ વિશે, એમના મૂલ્યો વિશે.
અને શું એમાં એવા કોઈ સાર્વત્રિક ભાવો છે જે આપણને પણ સ્પર્શે, આપણા પોતાના અનુભવો જેવા?
ચાલો જોઈએ, શરૂ કરીએ આ સફર.
તો સૌથી પહેલા જેમણે આ પુસ્તક લખ્યું છે સબીના નાઇટ, એમના વિશે થોડું જાણી લઈએ. આટલા મોટા વિષય પર લખવા માટે એમનો દૃષ્ટિકોણ કેમ ખાસ ગણાય?
સબીના નાઇટ એ સ્મિથ કોલેજમાં ચાઇનીઝ અને તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર છે. એમની ખાસિયત એ છે કે એ ખાલી ચીની સાહિત્યના જ એક્સપર્ટ નથી, પણ કમ્પેરેટિવ લિટરેચર એટલે કે તુલનાત્મક સાહિત્યમાં પણ એમની બહુ ઊંડી પકડ છે.
અચ્છા, એટલે સરખામણી કરી શકે.
બરાબર. આના કારણે શું થાય કે એ પૂર્વ અને પશ્ચિમના વિચારો અને સાહિત્યની જે પરંપરાઓ છે એની વચ્ચે એક જાતનો બ્રિજ બાંધી શકે છે.
એટલે કે ચીનની વાતને એવી રીતે મૂકી શકે જે આપણા જેવા જેઓ નિષ્ણાત નથી એમને પણ સમજાય.
ચોક્કસ. એમની સૌથી મોટી ખૂબી જે છે, શૈક્ષણિક ઊંડાણ તો છે જ, પણ સાથે સાથે એમની લખવાની સ્ટાઇલ બહુ રસાળ છે, સંતુલન જાળવી રાખે છે.
હા, એ જરૂરી છે.
અને જે જટિલ સાંસ્કૃતિક કોન્સેપ્ટ્સ હોય ને તેને એકદમ સરળતાથી સમજાવે છે. ખાસ કરીને એમનું ધ્યાન નૈતિકતા અને પેલો વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો જે સંબંધ છે એવા મુદ્દાઓ પર વધારે રહે છે.
ઓહ, એ તો બહુ મહત્વનો મુદ્દો છે.
હા, કારણ કે આ એવા મૂળભૂત તણાવો છે જે ચીની સાહિત્યના આખા ઇતિહાસમાં સતત જોવા મળે છે, અને એને સમજ્યા વગર મને લાગે છે કે ચીની સાહિત્ય સમજવું થોડું અધૂરું રહી જાય.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે એ ચીની સાહિત્ય વિશે? મતલબ શું એ ખાલી જૂના ગ્રંથો અને કવિતાઓ વિશે જ છે?
ના ના, બિલકુલ નહીં. પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે ને એ છે કે ચીની સાહિત્ય કોઈ એકધરું, સ્થિર કે ખાલી સરકારના કંટ્રોલમાં ચાલતું આવ્યું છે જેવો એક સામાન્ય ખ્યાલ હોય છે ઘણા લોકોનો, એવું નથી.
અચ્છા.
અને સાચું કહું તો આશ્ચર્ય થાય એટલી સ્થિતિસ્થાપક એટલે કે રેઝિલિયન્ટ પરંપરા છે. એ સતત ચાલતા સંવાદોથી બનેલી છે.
કેવા સંવાદો?
જેમ કે વ્યક્તિગત અભિવ્યક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારી વચ્ચેનો સંવાદ, પછી કલામાં નવું કરવું અને રાજકીય મર્યાદાઓ વચ્ચેનો સંવાદ, અને ચીનની પોતાની પરંપરાઓ અને બહારથી આવેલા વૈશ્વિક પ્રભાવો વચ્ચેનો સંવાદ, આ બધાની વચ્ચે ઘડાયું છે.
આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે પેલો જે સ્ટીરિયોટાઇપ છે ને કે ચીનનું સાહિત્ય એટલે કદાચ સરકારી પ્રચાર જેવું અથવા બહુ જૂનું ક્લાસિકલ જ, એને આ પુસ્તક પડકારે છે.
બરાબર. પુસ્તક એ પણ બતાવે છે કે સાહિત્ય હંમેશા ચીનના જે નૈતિક, દાર્શનિક અને રાજકીય વિચારો છે ને એની ચર્ચા માટેનું મુખ્ય પ્લેટફોર્મ રહ્યું છે.
ઓહ.
ચીનમાં લેખકની ભૂમિકા જુઓ તો હંમેશા જટિલ અને થોડી જોખમી પણ રહી છે. એક બાજુ સમાજ એવું ઈચ્છે કે નૈતિક માર્ગદર્શન આપે, બીજી બાજુ રાજ્યની સેવા કરવાની ફરજ પણ હોય.
હા, બેવડી જવાબદારી જેવું.
હા, અને આ બધાની વચ્ચે પેલું સત્તા સામે સાચું બોલવાની હિંમત પણ રાખવી પડે. આ જે સતત ખેંચતાણ છે ને એણે ચીનના કેટલાક મહાન સાહિત્ય સર્જનોને જન્મ આપ્યો છે.
અને પુસ્તક કેટલો સમયગાળો આવરી લે છે? આમ એનો વ્યાપ કેવો છે?
એ લગભગ માનો ને 3000 વર્ષના ઇતિહાસને સમેટી લે છે. શરૂઆતના દાર્શનિક ગ્રંથો અને કવિતાઓથી શરૂ કરીને
3000 વર્ષ.
હા, પછી સામ્રાજ્યના સુવર્ણયુગ, પેલી લોકભાષાની નવલકથાઓનો ઉદય, આધુનિક ક્રાંતિઓ, માઓવાદી યુગના જે નિયંત્રણો હતા એ, અને છેક આજના ગ્લોબલાઇઝેશનના સમય સુધી.
બાપરે, ઘણું બધું છે.
હા, અને એમાં મુખ્ય દર્શનો જેવા કે કન્ફ્યુશિયસવાદ, તાઓવાદ, બૌદ્ધ ધર્મની સાહિત્ય પર શું અસર થઈ, કવિતાથી નવલકથા જેવી શૈલીઓ કેવી રીતે વિકસી, લેખકની ભૂમિકા સમાજમાં કેવી રીતે બદલાઈ, એ બધું જ આવે છે. અને હા, પેલો સેન્સરશિપનો મુદ્દો અને એની સામે સર્જનાત્મક રીતે લડવાના જે પ્રયાસો થયા, એવા નાજુક મુદ્દાઓની ચર્ચા કરતા પણ એ અચકાતું નથી.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગો અને સમયગાળા જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે ચીની સાહિત્યના પાયાથી, ફાઉન્ડેશન્સ. અહીંયા છે ને, ભાષા પોતે જ એક બહુ મહત્વનો મુદ્દો છે. ચીની લિપિ એ ચિત્રો પર આધારિત છે, આઇડિયોગ્રાફિક જેને કહેવાય.
હા, એ ચિત્રો જેવા અક્ષરો હોય છે.
બરાબર, એનો અર્થ હોય કે દરેક અક્ષર એક વિચાર કે વસ્તુ બતાવે. આનાથી શું થાય કે ભાષામાં એક વિઝ્યુઅલ અને પોએટિક શક્યતાઓ ઊભી થાય છે, જે આપણી શબ્દ આધારિત લિપિઓ કરતાં અલગ છે. અને સુલેખન એટલે કે કેલિગ્રાફી, એ પણ ત્યાં એક મોટી કળા તરીકે વિકસ્યું.
અને પેલા દાર્શનિક પાયાનું શું? કન્ફ્યુશિયસવાદ અને તાઓવાદ, એમનો સાહિત્ય સાથે શું લેવા દેવા?
અહીં બે મુખ્ય વિચારધારાઓ આવે છે. એક છે કન્ફ્યુશિયસવાદ, એ સમાજની વ્યવસ્થા, નૈતિક ફરજ, શિક્ષણ એના પર ભાર મૂકે છે. એની સાથે જોડાયેલું છે શિજિંગ એટલે ગીતોનું પુસ્તક.
ગીતોનું પુસ્તક,
હા, ઈસવીસન પૂર્વે 1000 થી 600 વચ્ચેના ગીતો અને કવિતાઓનો સંગ્રહ છે. આ શું બતાવે છે કે શરૂઆતથી જ સાહિત્ય એટલે કે વેન, જેનો અર્થ ખાલી લિટરેચર નહીં પણ કલ્ચર કે સિવિલાઇઝેશન પણ થાય, એને નૈતિકતા એટલે કે તાઓ, સાચો માર્ગ કે જીવવાની રીત, એની સાથે જોડી દેવાયું હતું. એટલે લેખક ખાલી કલાકાર નહીં પણ નૈતિક માર્ગદર્શક પણ ગણાતો.
અચ્છા, આ વેન અને તાઓ.
હા, બીજી બાજુ છે તાઓવાદ. એનો મુખ્ય ગ્રંથ છે તાઓ તે ચિંગ. એ પ્રકૃતિ સાથે સુમેળ, સાદગી, વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂકે છે. એણે કન્ફ્યુશિયસવાદના સામાજિક બંધનો સામે એક ઓલ્ટરનેટિવ દ્રષ્ટિકોણ આપ્યો અને ઘણા લેખકોને એમાંથી પ્રેરણા મળી.
આ તો પાયાની વાત થઈ. પછી પેલો સુવર્ણયુગ ક્યારે આવ્યો?
ટેંગ 618-907 અને સોંગ 960-1279 રાજવંશોનો જે સમય હતો ને, એને ચીની કવિતાનો સુવર્ણયુગ ગણવામાં આવે છે,
ગોલ્ડન એજ.
હા, અને એ સમયની એક ખાસ વાત એ હતી કે સરકાર જે જાહેર સેવા પરીક્ષાઓ લેતી હતી, સિવિલ સર્વિસ એક્ઝામ્સ, એમાં સાહિત્ય અને કવિતાનું જ્ઞાન જરૂરી હતું. આનાથી એક અનોખો વર્ગ ઊભો થયો, વિદ્વાન અધિકારી, સ્કોલર ઓફિશિયલ્સ.
મતલબ ભણેલા અધિકારીઓ.
હા, એ લોકો સરકારમાં ઊંચા હોદ્દા પર પણ હોય અને દેશના સારામાં સારા કવિઓ અને કલાકારો પણ હોય.
આ તો ખરેખર અનોખું છે. તો શું એનો મતલબ એમ કે કવિતા જ મુખ્ય સાહિત્ય સ્વરૂપ હતું એ વખતે?
હા, એ સમયે કવિતાને જ સર્વોચ્ચ કલા માનવામાં આવતી. નાઇટ આ યુગને સમજાવવા માટે બે મોટા કવિઓ, લી બાય અને ડુફુ, વચ્ચેનો તફાવત બતાવે છે. લી બાય એ થોડા તાઓવાદી વિચારના, મુક્ત મિજાજના કવિ હતા. એમની કવિતામાં પ્રકૃતિ, દોસ્તી, દારૂ, વ્યક્તિગત સ્વતંત્રતાનો આનંદ જોવા મળે.
વાહ.
જ્યારે ડુફુને કવિ ઇતિહાસકાર કહેવાય છે. એ જાણે કન્ફ્યુશન અંતરાત્માનો અવાજ હતા. એમની કવિતામાં યુદ્ધની ભયાનકતા, સામાજિક અન્યાય, સામાન્ય માણસની પીડા, એના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ દેખાય છે.
ની જે આપણે વાત કરી એનું આ સરસ ઉદાહરણ લાગે છે.
બરાબર, એ જ વાત છે. સુવર્ણયુગ પછી યુઆન, મિંગ અને કિંગ રાજવંશો આવ્યા, એટલે કે લગભગ 13મી થી 19મી સદી. આ દરમિયાન સાહિત્યમાં ફરી એક મોટો ચેન્જ આવ્યો. શહેરોનો વિકાસ થયો અને એક નવા પ્રકારના શ્રોતાઓ, વાંચનારાઓ ઊભા થયા.
અચ્છા,
આ સમયે પેલી પંડિતો માટેની શાસ્ત્રીય કવિતા તો હતી જ, પણ એની સાથે સાથે સામાન્ય લોકો સમજી શકે એવી લોકભાષામાં લખાયેલી નવલકથાઓ અને નાટકોનો જબરદસ્ત વિકાસ થયો.
ઓહ, આને સાહિત્યનું લોકશાહીકરણ કહી શકીએ આપણે? મતલબ કે સાહિત્ય ખાલી ઊંચા વર્ગ પૂરતું ન રહ્યું, વધુ લોકો સુધી પહોંચ્યું. અહીં પેલો ભાષાનો મુદ્દો પણ મહત્વનો હશે, ખરું ને?
ચોકસા, અહીં બે પ્રકારની ભાષા વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાયો. એક હતી વેનિયાન એટલે શાસ્ત્રીય પંડિતોની લખવાની ભાષા જે સદીઓથી ચાલતી હતી, અને બીજી હતી બાઈહુઆ એટલે બોલચાલની જીવંત લોકો વાપરે એવી ભાષા.
હા, સમજાયું.
આ યુગમાં જ ચીનની ચાર મહાન ક્લાસિકલ નવલકથાઓ લખાઈ, જેમ કે પહેલી જર્ની ટુ ધ વેસ્ટ, વાનર રાજાવાળી વાર્તા,
હા હા સાંભળ્યું છે,
વોટર માર્જિન બળવાખોરોની વાર્તા, અને ખાસ કરીને ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બર.
ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બર, આ નામ તો બહુ જાણીતું છે.
હા, એક મોટા સમૃદ્ધ પરિવારના ઉદય અને પતનની બહુ જટિલ વાર્તા છે. આ નવલકથાઓએ સમાજના જુદા જુદા પાસા, માણસોના સંબંધો, મનના વિચારો એનું એટલું ઊંડાણથી અને વિશાળ ચિત્રણ કર્યું જે કદાચ પહેલાંની કવિતામાં એટલું શક્ય નહોતું, અને લોકભાષામાં હતી એટલે વધુ લોકો સુધી પહોંચી.
પછી આવ્યો 19મી અને 20મી સદીનો સમય, સંકટ અને ક્રાંતિનો. પશ્ચિમી દેશોનો પ્રભાવ, અંદરની અસ્થિરતા, ચીન જાણે હચમચી ગયું. આ સમયે સાહિત્યની ભૂમિકા કઈ રીતે બદલાઈ?
આ સમયગાળો તો ચીન માટે ભારે ઉથલપાથલનો હતો. પશ્ચિમી તાકાતોનું દબાણ, જૂની સામ્રાજ્ય વ્યવસ્થા પડી ભાંગી, દેશનું ભવિષ્ય શું એની જોરદાર ચર્ચા. આ બધાની વચ્ચે સાહિત્ય જાણે એક વૈચારિક યુદ્ધનું મેદાન બની ગયું.
ઓહો,
લેખકો હવે ખાલી પરંપરાને આગળ વધારનારા ન રહ્યા, પણ સમાજ અને સંસ્કૃતિના આકરા ટીકાકાર બન્યા, સવાલો પૂછવા લાગ્યા. ચીને ક્યાં જવું જોઈએ, પરંપરાનું શું કરવાનું, પશ્ચિમ પાસેથી શું લેવાનું, શું છોડવાનું.
પહેલી 1919ની મે 4 મૂવમેન્ટ આમાં બહુ મહત્વની હતી, નહીં?
હા, એ મે 4 મૂવમેન્ટ તો એકદમ ટર્નિંગ પોઈન્ટ હતો. એણે લોકભાષા એટલે કે બાઈહુઆમાં સાહિત્ય લખવા પર ખૂબ જોર આપ્યો, જેથી વિચારો આમ જનતા સુધી પહોંચે. એણે કન્ફ્યુશન પરંપરા અને જૂના સામાજિક રીતિરિવાજોની સખત ટીકા કરી.
અને લેખકો, કોઈ ખાસ નામ?
આ યુગના સૌથી પ્રભાવશાળી લેખક હતા લુ શુન. એમને આધુનિક ચીની સાહિત્યના પિતા માનવામાં આવે છે. એમની વાર્તાઓ જેમ કે અ મેડમેન્સ ડાયરી કે ધ ટ્રુ સ્ટોરી ઓફ આક્યુ,
હા આક્યુ,
એ ચીની સમાજની જે નબળાઈઓ હતી, જે આત્મસંતોષ હતો, એના પર જબરદસ્ત કટાક્ષ કર્યો.
એટલે અહીં લેખકની ભૂમિકા એકદમ બદલાઈ ગઈ. ટીકાકાર બન્યો, પરિવર્તન લાવવા માંગતો હતો, અને પેલા પશ્ચિમી વિચારો, વ્યક્તિવાદ, વિજ્ઞાન, લોકશાહી, એનો ચીની પરંપરા સાથેનો સંઘર્ષ અહીં સાહિત્યમાં દેખાય છે.
લગભગ 1976 સુધી ચાલ્યો. આ સમયમાં સાહિત્ય પર અત્યંત કડક નિયંત્રણો આવી ગયા.
અચ્છા,
આ ગાળામાં સાહિત્યને શું માનવામાં આવ્યું? તો કે રાજકીય વિચારધારાના પ્રચારનું એક સાધન, ક્રાંતિની સેવાનું એક હથિયાર, કલાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એવું સ્વીકારવામાં જ ના આવ્યું.
પેલો સમાજવાદી યથાર્થવાદ, સોશિયલિસ્ટ રિયલિઝમનો કોન્સેપ્ટ અહીંથી જ આવ્યો. એ શું હતું બરાબર?
હા, માઓએ 1942માં યાનાન શહેરમાં ભાષણ આપેલા, એમાં એમણે સ્પષ્ટ કીધું કે કલા અને સાહિત્ય પક્ષ અને જનતાની સેવા માટે જ હોવા જોઈએ. સમાજવાદી યથાર્થવાદ એટલે શું? કે સાહિત્ય ક્રાંતિકારી આદર્શોને ઉજાગર કરે અને સમાજવાદી સમાજ બનાવવામાં મદદ કરે.
એટલે વાસ્તવિકતા જેવી હોય એવી નહીં બતાવવાની,
કંઈક અલગ વિચાર રજૂ કરવાની કોશિશ કરી.
એમને સજા થઈ, દેશનિકાલ કરાયા, અથવા બસ ચૂપ કરી દેવાયા.
બાપરે.
અને ખાસ કરીને પેલી સાંસ્કૃતિક ક્રાંતિ 1966 થી 76 દરમિયાન તો બૌદ્ધિક અને કલાત્મક અભિવ્યક્તિ પર ભયંકર દમન થયું.
તો શું આ દમન સામે કોઈ અવાજ ન ઉઠ્યો? કોઈ પ્રતિકાર? કલાકારોએ બધું સહન કરી લીધું?
સીધો પ્રતિકાર તો બહુ મુશ્કેલ હતો, પણ માઓના મૃત્યુ પછી 1970ના દાયકાના અંતમાં એક પ્રવાહ શરૂ થયો, જેને સ્કાર લિટરેચર કહે છે, એટલે કે પીડાનું સાહિત્ય.
પીડાનું સાહિત્ય?
હા, એમાં લેખકોએ સાંસ્કૃતિક ક્રાંતિ વખતે જે અત્યાચારો થયા હતા, જે વ્યક્તિગત દુઃખ વેઠ્યું હતું, એને બહુ સાચવીને ધીમે ધીમે વાચા આપવાનું શરૂ કર્યું. આ બતાવે છે કે ગમે તેવા દમનકારી સંજોગોમાં પણ માણસ પોતાના અનુભવને વ્યક્ત કરવાનો રસ્તો શોધી જ લે છે. આ સમયગાળો એક કલા પર રાજ્યના કંટ્રોલની ચરમસીમાનું ઉદાહરણ છે.
અને છેલ્લે આપણે આવીએ છીએ આજના સમયમાં, માઓના મૃત્યુ પછી. પછી શું થયું? શું સાહિત્ય પાછું મુક્ત થયું?
માઓના મૃત્યુ 1976 અને પછી જે આર્થિક સુધારા શરૂ થયા, એના પછી ચીનમાં જાણે ક્રિએટિવિટીનો એક ધડાકો થયો હોય એવું લાગ્યું. સાહિત્ય પરના રાજકીય નિયંત્રણો થોડા હળવા થયા, જોકે એમ ના કહી શકાય કે સાવ જતા રહ્યા.
હા, એ તો છે.
લેખકોએ નવા નવા વિષયો, નવી સ્ટાઇલ, નવા પ્રયોગો સાથે લખવાનું શરૂ કર્યું. આજનું ચીની સાહિત્ય જુઓ તો ખૂબ જ વૈવિધ્યસભર છે. અને ઝડપથી બદલાતા ચીની સમાજની જે ગૂંચવણો છે, જે ગ્લોબલાઇઝેશનની અસરો છે, એ બધું પ્રતિબિંબિત કરે છે.
આજના મુખ્ય પ્રવાહો કયા છે? કેવા લેખકો છે?
શરૂઆતમાં આવ્યા મિસ્ટી પોએટ્સ, એટલે ધૂંધળા કવિઓ. એમણે માઓ યુગની પેલી સૂત્રો જેવી ભાષા સામે બળવો કર્યો અને વ્યક્તિગત લાગણીઓ, સંદિગ્ધતા, અંદરના જગતને કવિતામાં પાછું સ્થાન આપ્યું.
રસપ્રદ.
પછી રૂટ સિકિંગ, એટલે કે મૂળની શોધ અને પ્રાયોગિક સાહિત્યનો દોર આવ્યો. એમાં મોયાન જેવા લેખકો છે જેમને 2012માં નોબેલ પ્રાઇઝ મળ્યો.
હા, મોયાન.
એમની સ્ટાઇલને ભ્રામક યથાર્થવાદ કહે છે. એ ઇતિહાસ, લોકકથાઓ અને કઠોર વાસ્તવિકતાનું મિશ્રણ કરીને ચીનના ગ્રામીણ જીવન અને ઇતિહાસ પર લખે છે.
અને પેલા દેશનિકાલ પામેલા લેખકો, બીજા અવાજો.
હા, ગાઓ શિંગજિયાન જેવા લેખકો છે જેમને 2000માં નોબલ મળ્યું. એ દેશનિકાલમાં રહે છે. એ સ્મૃતિ, સ્વતંત્રતા, અસ્તિત્વ જેવા વિષયો પર લખે છે. આ સિવાય ઇન્ટરનેટ પર લખતા લેખકોનો એક મોટો વર્ગ છે. વંચિય લઘુમતીઓમાંથી આવતા લેખકો પોતાના અનુભવો લખી રહ્યા છે. અને કેન્શુ વોંગ આની જેવી શક્તિશાળી મહિલા લેખિકાઓ પણ છે જે સ્ત્રીઓના અનુભવો અને આધુનિક જીવનની જટિલતાઓ વિશે લખે છે.
તો એવું લાગે છે કે આજનું ચીની સાહિત્ય વધુ જીવંત છે. ઘણા બધા અવાજો છે એમાં અને દુનિયા સાથે જોડાયેલું છે. પણ પેલો જૂનો તણાવ, ક્રિએટિવ ફ્રીડમ અને પોલિટિકલ કંટ્રોલ વચ્ચેનો, એ હજી ચાલુ છે.
હા, એ તણાવ તો હજુ છે જ. લેખકો હજુ પણ પેલી સીમાઓ ક્યાં છે એ જોતા રહે છે અને રાજ્ય તરફથી ક્યારેક ક્યારેક નિયંત્રણો આવે પણ છે. આ સંઘર્ષ ચીની સાહિત્યની આખી કહાણીનો એક ભાગ રહ્યો છે અને આજે પણ છે.
આખી વાત સાંભળીને એવું લાગે છે કે અમુક મુખ્ય વિષયો કે સંદેશા વારંવાર આવ્યા છે. આપણે એમને તારવી શકીએ?
ચોક્કસ. મને લાગે છે કે પહેલો મુખ્ય વિષય જે આપણે વારે ઘડીએ જોયો તે છે લેખકની બેવડી જવાબદારી, સમાજનો અંતરાત્મા બનવું અને સાથે સાથે રાજ્ય પ્રત્યેની ફરજ પણ નિભાવવી. પેલો ક્યુયુઆનથી લઈને ડુફુ અને લુશુન સુધી ઘણા લેખકો આ દ્વંદ્વમાંથી પસાર થયા છે.
હા, એ બરાબર છે. બીજો મુદ્દો છે પરંપરા સાથેનો સંવાદ. ચીની સાહિત્ય ક્યારે ભૂતકાળથી સાવ અલગ નથી થઈ ગયું. દરેક યુગના લેખકોએ પરંપરાને પોતાની રીતે સમજવાનો કે એને પડકારવાનો કે એનું નવું અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે. ભૂતકાળ જાણે હંમેશા હાજર રહ્યો છે.
બરાબર. ત્રીજો મહત્વનો વિષય છે વ્યક્તિ વિરુદ્ધ સમૂહ. ચીની સંસ્કૃતિ આમ તો સમૂહ અને સમાજને વધુ મહત્વ આપે છે, પણ સાહિત્યમાં હંમેશા વ્યક્તિગત અનુભવો, લાગણીઓ, સંઘર્ષો એને વાચા આપવાનો પ્રયાસ થયો છે. પછી ભલે એ સોંગવંશની કવયત્રી લી કિંગ ઝાઓની અંગત વેદના હોય કે પેલી ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બરમાં પાત્રોના આંતરિક જીવનનું ચિત્રણ હોય.
અને ચોથો વિષય, કલા અને નૈતિકતા વચ્ચેનો સંબંધ. આપણે જે વેન અને તાવની વાત કરી, શું સાહિત્યનો હેતુ ખાલી સૌંદર્ય માણવાનો છે વેન, કે પછી એનો ઉદ્દેશ નૈતિક માર્ગદર્શન તાવ આપવાનો છે? આ સવાલ ચીની સાહિત્યમાં સતત ચર્ચાતો રહ્યો છે, ખરું ને?
ચોક્કસ. અને પાંચમો, જે આજે પણ એટલો જ લાગુ પડે છે, તે છે પ્રતિબંધ હેઠળ સર્જનાત્મકતા. કેવી રીતે રાજકીય દબાણ અને સેન્સરશિપ લેખકોને સીધું કહેવાને બદલે રૂપક, વ્યંગ અને ઈશારાની ભાષા વાપરવા પ્રેરે છે. ક્યારેક તો મૌન પણ ઘણું બધું કહી જાય છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલી સરસ રીતે મૂક્યા છે જાણે કોડ્સ જેવા. આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
હા, જેમ કે એક વિચાર એ છે કે ચીની સાહિત્યનો દ્વિજ હેતુ છે, એક તો સૌંદર્યલક્ષી અભિવ્યક્તિ વેન અને બીજો નૈતિક સંદેશ તાઓ. અને એનો આખો ઇતિહાસ આ બે ધ્યેયો વચ્ચેની સતત ખેંચતાણ અને ક્યારેક સુમેળનો ઇતિહાસ છે.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો તે એ છે કે આધુનિક લેખકો પરંપરા પછી નથી લખતા, તેઓ એની સાથે અથવા એની વિરુદ્ધ લખે છે. ભૂતકાળ કોઈ મરી ગયેલી વસ્તુ નથી, પણ એક જીવંત તાકાત છે જેની સાથે સતત સંવાદ કરવો પડે છે.
બરાબર. ત્રીજો મુદ્દો સેન્સરશિપ વિશેનો છે. રાજ્યનું નિયંત્રણ હંમેશા સાહિત્યને ખતમ કરી દેવામાં સફળ નથી થતું, ક્યારેક એને વધુ હોશિયાર કે ચતુર બનાવે છે.
હા, આ રસપ્રદ છે.
પ્રતિબંધોને કારણે રૂપક, ઈશારા અને ગેરહાજરીનું સાહિત્ય રચાયું જ્યાં જે નથી કહેવાયું એમાં પણ ઘણો અર્થ છુપાયેલો હોય છે.
અને ચોથો વિચાર તો બહુ ઊંડો છે. ચીની સાહિત્ય વાંચવું એટલે જાણે 3000 વર્ષથી ચાલતી એક લાંબી ચર્ચા. માણસ હોવાનો અર્થ શું છે? એમાં ફરજ, સ્વતંત્રતા, પ્રેમ, નુકસાન, ન્યાય જેવા આપણા બધાના સવાલો સાથેનો સંઘર્ષ દેખાય છે.
અને છેલ્લો પાંચમો વિચાર, ચીની સાહિત્યમાં વ્યક્તિગત અને રાજકીય ક્યારેય સાવ અલગ નથી હોતા. વ્યક્તિનો નાનામાં નાનો અનુભવ પણ ક્યાંક ને ક્યાંક મોટા સામાજિક અને રાજકીય પ્રવાહોને બતાવે છે. આ દ્રષ્ટિ આપણને ચીનના સમાજ અને રાજકારણને ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે.
આ બધી ચર્ચા ખરેખર આંખ ઉગાડનારી છે, પણ આપણા શ્રોતાઓ માટે આ જાણકારીનો રોજબરોજના જીવનમાં શું ઉપયોગ, આ સમજણ એમને કઈ રીતે કામ લાગી શકે?
સૌથી પહેલો અને સીધો ફાયદો તો છે ઊંડી સાંસ્કૃતિક અને રાજકીય સમજ. જુઓ, ચીન આપણો પાડોશી દેશ છે અને દુનિયામાં એનું મહત્વ સતત વધી રહ્યું છે.
હા, એ તો છે જ.
તો એના સમાચારો અને ઇકોનોમિક આંકડાઓની પાછળ જે માનસિકતા છે, જે સાંસ્કૃતિક મૂલ્યો છે, એને સમજવા માટે એનું સાહિત્ય ખરેખર ઉપયોગી થઈ શકે છે. એ આપણને રાજ્યના પ્રચારને કે પછી ઝાંગ ઇમોઉ જેવા ફિલ્મ મેકરની ફિલ્મોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે. જાણે આપણે એમના કલ્ચરલ સોફ્ટવેરને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હા, અને આ આંતર સાંસ્કૃતિક સમજણ તો વાતચીતમાં, બિઝનેસમાં કે ક્યાંક ફરવા જઈએ તો પણ કામ લાગે. પેલું પદાનુક્રમ, સંવાદિતા, કુટુંબનું મહત્વ, આ બધું જાણતા હોઈએ તો ગેરસમજ ઓછી થાય.
બીજું, આ પુસ્તક છે ને એ વધુ વાંચન માટે પ્રેરણા આપે છે. એ એક શરૂઆત છે, એક દરવાજો છે. કદાચ કોઈને આ સાંભળીને ડુફુની કવિતા વાંચવાનું મન થાય, કે લુશવનની વાર્તાઓ શોધવાનું મન થાય, અથવા પેલી ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બર જેવી ક્લાસિક નવલકથા હાથમાં લેવાનું મન થાય.
અને જેમ આપણે વાત કરી, આ સાહિત્યમાં જે સાર્વત્રિક વિષયો છે, પ્રેમ, નુકસાન, ન્યાય માટેની લડત, સત્તા સામે ટકી રહેવું, આ બધું આપણને આપણા પોતાના જીવન સાથે જોડે છે અને બીજાના અનુભવો પ્રત્યે સહાનુભૂતિ કેળવવામાં મદદ કરે છે.
છેલ્લે, મને લાગે છે કે તે સર્જનાત્મકતાને સમજવામાં પણ મદદ કરે છે. કેવી રીતે મર્યાદાઓ અને પડકારો ક્યારેક કલાકારોને વધુ નવાઈ ભર્યું, વધુ સૂક્ષ્મ કામ કરવા પ્રેરે છે. આ શીખતો જીવનના બીજા ક્ષેત્રોમાં પણ કામ લાગે, કે મુશ્કેલીઓમાંથી પણ રસ્તો કેવી રીતે કાઢવો.
તો આટલી બધી ઊંડી વાતચીત પછી અંતે શું કહી શકાય? મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ ને, તે છે આ સાહિત્યિક પરંપરાની ગજબની સ્થિતિસ્થાપકતા. હજારો વર્ષોની રાજકીય ઉથલપાથલ, યુદ્ધો, ક્રાંતિઓ, નિયંત્રણો, આ બધા છતાં એ ટકી રહી છે અને સતત પોતાને નવું રૂપ આપતી રહી છે. અને હા, પેલો કલાકાર અને રાજ્ય વચ્ચેનો શાશ્વત સંઘર્ષ, એ પણ બહુ સ્પષ્ટ દેખાય છે.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આટલી અલગ ભાષા અને સંસ્કૃતિમાં પણ માનવ અનુભવની કેટલી બધી સમાનતા, કેટલી સાર્વત્રિકતા જોવા મળે છે. સાહિત્ય ખરેખર કોઈ સંસ્કૃતિના આત્મા સુધી પહોંચવાનો એક રસ્તો છે, એની મુખ્ય ચર્ચાઓ, એના દ્વંદ્વોને સમજવાનો મંચ છે. અને સબીના નાઇટનું આ પુસ્તક એટલા માટે જ આટલું મૂલ્યવાન છે કે એ આ વિશાળ અને જટિલ વિષયને બહુ જ સરળ અને સુલભ રીતે રજૂ કરે છે. એ સાહિત્યને ખાલી ભૂતકાળની વસ્તુ તરીકે નહીં, પણ એક જીવંત, ગતિશીલ અને આજના સમયમાં પણ ખૂબ જ પ્રસ્તુત પરંપરા તરીકે બતાવે છે.
ખરેખર આ પુસ્તક અને આપણી આ ચર્ચાએ ચીની સાહિત્ય તરફ જોવાની એક નવી જ દિશા આપી છે. આ ખાલી એક પરિચય નથી, પણ એક લાંબી અને સમૃદ્ધ પરંપરાને વધુ જાણવા અને સમજવાની એક સફરની શરૂઆત છે એમ કહી શકાય. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.